એકત્ર એઆઈ દ્વારા પૂર્વ રેકોર્ડ કરવામાં આવ્યો છે. એકત્રા ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની શ્રેષ્ઠ કૃતિઓનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે.
ગ્રંથસારમાં આપનું સ્વાગત. આજે આપણે 20મી સદીના સાહિત્યની એક એવી કૃતિની ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ જેણે એમ કહી શકાય કે યુદ્ધ અને અમલદારશાહી વિશેની આપણી સમજને મૂળમાંથી હલાવી દીધી.
હા, એટલે કે જોસેફ હેલરની કેચ 22. ખરેખર આ એવી નવલકથા છે જે એકવાર વાંચો પછી ભૂલાય નહીં.
બિલકુલ. અને તેનું શીર્ષક કેચ 22 એ તો જાણે રોજિંદા જીવનનો હિસ્સો બની ગયો છે, ખરું ને?
ચોક્કસ. પણ આપણે શરૂઆત લેખકથી કરીએ. જોસેફ હેલર 1923માં જન્મ.
હા, અને એમનો પોતાનો અનુભવ ખબર છે બીજા વિશ્વયુદ્ધનો હતો. B-25 બોમ્બાર્ડિયર તરીકે ઉડ્યા હતા.
લગભગ 60 મિશન, એટલે એમ કહી શકાય કે આ નવલકથાનો કાચો માલ એમના પોતાના અનુભવમાંથી જ આવ્યો છે. એમની શૈલી પણ જુઓ, કટાક્ષ, પેલું બ્લેક હ્યુમર,
જેને આપણે કાળી રમૂજ કહી શકીએ, મતલબ કે બહુ ગંભીર કરુણ પરિસ્થિતિમાંથી હાસ્ય નિપજાવવું.
બરાબર. પણ જ્યારે 1961માં આ બુક આવી ત્યારે એ તરત જ ફેમસ નહોતી થઈ ગઈ.
એમ કેમ?
ઘણા લોકોને એની રચના થોડી અસ્તવ્યસ્ત લાગી, આમ તેમ કૂદકા મારતી, અને સૂર પણ ઘણો નિરાશાવાદી લાગ્યો. પણ પછી, એટલે પેલો વિયેતનામ યુદ્ધનો સમય આવ્યો ને,
અચ્છા, ત્યારે માહોલ બદલાયો.
હા, યુવા પેઢીમાં સત્તા સામે એક શંકાનો ભાવ હતો, સરકારી વાતો પર અવિશ્વાસ હતો, અને એમને આ પુસ્તકમાં પોતાનો પડઘો સંભળાયો.
એટલે એ યુદ્ધ વિરોધી પુસ્તક તરીકે ખૂબ જાણીતી બની. અને કેચ 22 શબ્દ તો જાણે અતાર્કિક નિયમોની જાળનું પ્રતીક બની ગયો.
એક એવી જાળ જેમાંથી નીકળવાનો કોઈ રસ્તો જ ના હોય, ગમે તે કરો તમે ફસાયેલા જ રહો.
સારું, તો ચાલો આપણે આ દુનિયામાં ડૂબકી મારીએ. વાર્તા આપણને ક્યાં લઈ જાય છે?
આપણે છીએ બીજા વિશ્વયુદ્ધના છેલ્લા તબક્કામાં. જગ્યા છે પિયાનેસા, ભૂમધ્ય સમુદ્રમાં આવેલો એક કાલ્પનિક ટાપુ. ત્યાં અમેરિકન એરફોર્સની 256મી સ્ક્વોડ્રન છે.
અને વાર્તાનો મુખ્ય હીરો, અથવા કહીએ તો એન્ટી હીરો, કોણ છે?
એ છે કેપ્ટન જ્હોન યોસેરિયન, એક બોમ્બાર્ડિયર. અને એના મગજમાં એક જ વાત ઘૂમ્યા કરે છે.
કઈ વાત?
કે દરેક જણ એને મારી નાખવા માંગે છે.
શું વાત કરો છો? દરેક જણ એટલે દુશ્મનો તો ઠીક, પણ?
હા, એને ખબર છે કે જર્મનો તો ગોળી મારવા તૈયાર જ છે, પણ એને એનાથી વધારે ડર પોતાના જ ઉપરી અધિકારીઓનો છે, કર્નલ કેથકાર્ટ અને લેફ્ટનન્ટ કર્નલ કોર્ન.
પોતાના જ અધિકારીઓ, એ કેમ?
કારણ કે એ લોકો પોતાની બઢતી માટે, પોતાના રેકોર્ડ સારા દેખાડવા માટે જરૂરી લડાઈ મિશનોની સંખ્યા સતત વધાર્યા જ કરે છે. 40, પછી 45, પછી 50.
ઓ, એટલે યોસેરિયન જેવો કોઈ સૈનિક પોતાના મિશન પૂરા કરવાની નજીક પહોંચે
ત્યાં જ નિયમ બદલાઈ જાય અને મિશનની સંખ્યા વધી જાય. એ ક્યારેય ઘરે પાછો જઈ જ ના શકે. આ જ એનો મુખ્ય સંઘર્ષ છે, જીવ બચાવવા માટે આખી લશ્કરી મશીનરી સામે લડવું.
અને આ જ પરિસ્થિતિ તેને પેલા કુખ્યાત નિયમ તરફ લઈ જાય છે, કેચ 22. આ નિયમ બરાબર છે શું? કેવી રીતે કામ કરે છે?
ફ્લાઇટ સર્જન છે ડોક્ટર ડેનિકા, એ સમજાવવાની કોશિશ કરે છે. જુઓ, નિયમ એમ છે કે જો કોઈ સૈનિક પાગલ હોય તો એને ગ્રાઉન્ડ કરી શકાય, એટલે કે મિશન પરથી હટાવી શકાય.
સારું, આ તો સીધી વાત લાગે છે.
હા, પણ પકડ અહીં છે.
હા,
કેચ અહીં છે. જો કોઈ સૈનિક એમ કહીને ગ્રાઉન્ડ થવા માટે અરજી કરે કે મને ડર લાગે છે, આ મિશન ખતરનાક છે, હું પાગલ થઈ રહ્યો છું, તો શું થાય?
તો એને ગ્રાઉન્ડ કરી દેવા જોઈએ, કારણ કે એ પાગલ છે.
ના, કારણ કે જો એ પોતાના જીવના જોખમ વિશે વિચારી શકે છે અને એનાથી બચવા અરજી કરે છે, તો એની આ સભાનતા જ સાબિત કરે છે કે એ પાગલ નથી, એ તો સમજદાર છે.
અરે બાપ રે, એટલે જો તમે પાગલ છો તો તમે કહી નથી શકતા, અને જો કહો છો તો તમે પાગલ નથી?
બરાબર. એટલે જે કોઈ લડાઈમાંથી બહાર નીકળવા માંગે છે એણે ઉડવું જ પડે, અને જે ખરેખર પાગલ હોય અને ઉડવા તૈયાર હોય એ તો અરજી કરવાનો જ નથી.
આ તો અદ્ભુત અને ભયાનક પણ છે, એકદમ અતાર્કિક ચક્કર.
અને આ અતાર્કિકતા જ આખી નવલકથામાં પથરાયેલી છે. વાર્તાની શરૂઆત જ જુઓ, યોસેરિયન હોસ્પિટલમાં છે, યકૃતની બીમારીનો ઢોંગ કરે છે મિશન ટાળવા.
ત્યાં બીજા કેવા પાત્રો મળે છે?
એક છે પેલો સફેદ સૈનિક, સોલ્જર ઇન વ્હાઇટ, આખું શરીર પાટાપિંડીમાં લપેટાયેલું, કોઈ નામ નહીં, કોઈ સૂચ, કોઈ ઓળખ નહીં, જાણે યુદ્ધની અનામી ક્રૂરતાનું જીવતું જાગતું પ્રતીક.
અને પછી પેલો દેશભક્ત ટેક્સન પણ છે ને, જે બધાને પરેશાન કરી મૂકે છે.
હા હા. અને પછી તો પાત્રોની આખી ફોજ છે, દરેક એકથી એક ચડિયાતા, વિચિત્ર. મેં કહું એમ કર્નલ કેથકાર્ટ અને કર્નલ કોન જો સત્તાના ભૂખ્યા છે
અને એમને યોસેરિયન કે બીજા સૈનિકોની જિંદગીની કોઈ પડી નથી.
બિલકુલ નહીં. પછી એક પાત્ર છે મેજર 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 મેજર.
આ કેવું નામ છે?
એનું નામ જ મેજર મેજર છે અને કમ્પ્યુટરની ભૂલથી એને મેજરનો રેન્ક મળી જાય છે. એ એટલો અંતર્મુખી અને અનાકર્ષક છે કે લોકોને મળવાથી બચવા માટે ઓફિસની બારીમાંથી કૂદીને ભાગી જાય છે.
શું વાત છે! અને પેલો મિલો માઇન્ડર બાઇન્ડર, એનું શું?
અરે, એ તો આખી નવલકથાનું એક અનોખું પાસું છે. મેસ ઓફિસર છે પણ ધીમે ધીમે એક આંતરરાષ્ટ્રીય બિઝનેસ સિન્ડિકેટ ઊભું કરી દે છે, એમએનએમ એન્ટરપ્રાઇઝ.
અને એનો સિદ્ધાંત શું છે?
એમએનએમ એન્ટરપ્રાઇઝ માટે જે સારું છે તે દેશ માટે સારું છે. એ નફા માટે કંઈ પણ કરી શકે છે.
કંઈ પણ એટલે?
કંઈ પણ. એટલી હદે કે તે દુશ્મન જર્મનો સાથે કોન્ટ્રાક્ટ કરે છે પોતાના જ બેઝ પર બોમ્બ ફેંકવા માટે, કારણ કે એમાં બંને પક્ષને ફાયદો થાય છે.
અવિશ્વસનીય! આ તો મૂડી વાત પર જબરદસ્ત કટાક્ષ છે. યુદ્ધ પણ જાણે એના માટે ધંધો જ છે.
બરાબર. એના માટે રાષ્ટ્ર, વફાદારી, માનવતા આ બધું ગૌણ છે, નફો જ સર્વોપરિ.
અને આ બધાની વચ્ચે કોઈ સકારાત્મક પાત્ર પણ છે? કોઈ આશાનું કિરણ?
હા, એક છે, ચેપ્લિન ટેપમન, સ્ક્વાડ્રનનો પાદરી. શરૂઆતમાં થોડો ડરપોક, ભલો માણસ છે, પોતાની શ્રદ્ધા ટકાવી રાખવા મથે છે આ બધા ગાણપણ વચ્ચે.
પણ એનું પાત્ર વિકસે છે.
હા, ધીમે ધીમે એ વધારે હિંમતવાન બને છે. તે અન્યાય જુએ છે અને છેવટે કર્નલ કોર્ન સામે પણ અવાજ ઉઠાવે છે, યોસેરિયનને મદદ કરે છે. એની શ્રદ્ધા કદાચ ડગી જાય છે પણ એની નૈતિક હિંમત જાગે છે.
એટલે એ દર્શાવે છે કે આટલા અંધકારમાં પણ માનવીયતા ટકી શકે છે.
હા, હવે તમે કહેતા હતા કે કથા સીધી નથી ચાલતી, એના વિશે થોડું વધારે કહો.
હા, હેલરની શૈલી, જેને નોન લિનિયર કહેવાય, બિન કાલક્રમિક, ઘટનાઓ ક્રમમાં નથી આવતી.
એટલે એક ઘટના અત્યારે બની રહી હોય, પછી તરત જ ભૂતકાળની કોઈ ઘટના આવે, પછી ભવિષ્યનો સંકેત મળે.
બરોબર. વાર્તા જાણે કોઈ એક પાત્ર કે ઘટનાની આસપાસ વર્તુળમાં ફરતી હોય એવું લાગે. વારંવાર અમુક દ્રશ્યો, અમુક સંવાદો યાદ આવે.
આનાથી શું અસર થાય?
આનાથી વાચકને પણ યોઝેરિયન જેવી જ ગૂંચવણ ફસાયેલા હોવાનો અનુભવ થાય છે. જાણે એ પણ એ જ અસ્તવ્યસ્ત દુનિયાનો ભાગ હોય. અને આ યોઝેરિયનના મન પર થયેલા આઘાત, ટ્રોમાને પણ દર્શાવે છે.
સારું, તો કથા આગળ વધે છે, મિશનો વધતા જાય છે, ભયાનક મિશન આવે છે, જેમ કે ગ્રેટ બિગ સીઝ ઓફ બોલોગના.
અને યોઝેરિયનના મિત્રોનું શું થાય છે?
ધીમે ધીમે ઓછા થતા જાય છે, મૃત્યુ પામે છે, ગુમ થાય છે. પણ આ મૃત્યુ વીરતા ભર્યા નથી હોતા.
મતલબ?
જેમ કે ક્લેવિન્જર, એ એક દિવસ વાદળમાં ઉડતો જાય છે અને પછી ગાયબ. કોઈને ખબર નથી પડતી કે શું થયું. બીજો છે મેકવોટ, જે મસ્તીમાં નીચું ઉડાન ભરે છે અને ભૂલથી કિડ સેમ્સન નામના સૈનિકના બે ટુકડા કરી નાખે છે. અને પછી અપરાધભાવમાં પોતે પ્લેન પહાડ સાથે અથડાવી દે છે. અને પેલો ડોગ ડેનિકા, એ જીવતો છે પણ કાગળ પર મૃત જાહેર થઈ જાય છે, કારણ કે એનું નામ ભૂલથી મેકવોટના છેલ્લા ફ્લાઇટ મેનિફેસ્ટમાં લખાઈ ગયું હતું.
અમલદારશાહીની અતાર્કિકતાનું વધુ એક ઉદાહરણ. જીવતો માણસ કાગળ પર મૃત છે એટલે એ મૃત જ ગણાય.
હા, આ બધા મૃત્યુ વ્યર્થ લાગે છે. અને આ બધાની વચ્ચે એક મૃત્યુ એવું છે જે યોસેરિયનને હચમચાવી દે છે.
પેલું સ્નોડનનું મૃત્યુ, બરાબર, જેનો ઉલ્લેખ વારંવાર આવે છે પણ વિગત છેલ્લે ખુલે છે.
બરાબર. એવિંગનોન પરનું મિશન હતું. સ્નોડન એક યુવાન ગનર ઘાયલ થાય છે. યોસેરિયન એની મદદ કરવા જાય છે. શરૂઆતમાં લાગે છે કે જાંઘમાં જ વાગ્યું છે, બહુ ગંભીર નથી.
પણ પછી?
પણ જ્યારે યોસેરિયન એનો ફ્લેગ જેકેટ ખોલે છે ત્યારે એને પેટમાં થયેલો ભયાનક ઘા દેખાય છે. આંતરડા બહાર આવી ગયા હોય છે.
હે ભગવાન!
અને પેલો યુવાન ઠંડીથી ધ્રુજતો, મરતા મરતા ફક્ત એટલું જ બોલી શકે છે, મને ઠંડી લાગે છે.
આ દ્રશ્ય, આ અનુભવ યોસેરિયન માટે ટર્નિંગ પોઈન્ટ બની જાય છે.
હા, એને અચાનક સમજાય છે આ બધા મોટા મોટા આદર્શો, દેશભક્તિ, ફરજ, ગૌરવ આ શરીરની ભૌતિક વાસ્તવિકતા સામે કેટલા પોકળ છે. માણસનું શરીર કેટલું નાજુક છે. તે એને થાય છે કે આત્મા જતો રહે પછી માણસ ફક્ત કચરો છે. ધ સ્પિરિટ ગોન, મેન ઇઝ ગાર્બેજ. આ જ છે સ્નોડનનું રહસ્ય.
અને આ સમજણ જ એના જીવતા રહેવાના વળગણને વધુ તીવ્ર બનાવે છે. એને બસ પોતાનો જીવ બચાવવો છે, કારણ કે બીજું બધું અર્થહીન છે.
બરાબર. આ પછી વાર્તા વધુ ગંભીર બને છે. નેટલી નામનો એક ભોળો યુવાન સૈનિક જે રોમમાં એક વેશ્યાના પ્રેમમાં પડ્યો હતો તે એક મિશનમાં માર્યો જાય છે. યોસેરિયન એના સમાચાર આપવા રોમ જાય છે.
અને રોમમાં શું જુએ છે?
રોમ, જે ઇટર્નલ સિટી કહેવાય છે, તે પીડા, ગંદકી અને નૈતિક અધઃપતનનું નર્ક બની ગયું છે. યુદ્ધની અસર શહેર પર કેવી થઈ છે એનું ભયાવહ ચિત્ર છે. અને પેલી નેટલીની પ્રેમિકા શોકમાં પાગલ જેવી થઈને યોસેરિયનને જ દોષી માને છે અને એને મારવા પાછળ પડે છે.
આ બધું જોયા પછી યોસેરિયન અંતિમ પગલું ભરે છે.
હા, તે હવે વધુ મિશન ઉડાવવાની સાફ ના પાડી દે છે. આ એક ખુલ્લો બળવો છે.
અને અધિકારીઓ શું કરે છે?
કર્નલ કેથકાર્ટ અને કોર્ન એને બોલાવે છે અને એક ભ્રષ્ટ સોદો ઓફર કરે છે.
કેવો સોદો?
એ લોકો કહે છે, તું ખાલી એમ કે અમે તારા મિત્રો છીએ, બધું બરાબર છે, સ્ક્વોડ્રનનું મનોબળ ઊંચું છે, બસ આટલું જુઠ્ઠું બોલ અને અમે તને માનભેર ઘરે પાછો મોકલી દઈશું.
યોસેરિયન શું કરે છે? લલચાય છે.
એક ક્ષણ માટે લગભગ માની જાય છે. આ નરકમાંથી છૂટવાનો આસાન રસ્તો લાગે છે.
પણ પછી કંઈક એવું બને છે જેનો વિચાર બદલી નાખે છે.
હા, એને અચાનક સમાચાર મળે છે. એનો એક ટેન્ટમેન્ટ હતો ઓર, વિચિત્ર લાગતો હતો, સતત પોતાનું પ્લેન ક્રેશ કરતો રહેતો હતો. બધા એને લગભગ મરી ગયેલો જ માનતા હતા.
એનું શું થયું?
ખબર પડે છે કે પ્લેન ક્રેશ કરવાની પ્રેક્ટિસ નહોતો કરતો, એ તો ભાગી જવાની પ્રેક્ટિસ કરતો હતો. દરેક ક્રેશ પછી એ બચી જતો અને નાનકડી લાઈફ રાફ્ટમાં દરિયામાં ટકી રહેવાની કળા શીખતો હતો.
અને છેવટે?
છેવટે એ સફળ થયો. એ નાનકડી હોડીમાં હલેસા મારીને છેક ભૂમધ્ય સમુદ્ર પાર કરીને તટસ્થ સ્વીડન પહોંચી ગયો છે.
અકલ્પનીય! આ તો ચમત્કાર જેવું કહેવાય.
અને આ સમાચાર યોસેરિયન માટે વીજળીના ચમકારા જેવા સાબિત થાય છે. ઓર્ની આ જીત, આ અશક્ય લાગતું પલાયન એને બતાવે છે કે વ્યક્તિની ઈચ્છા શક્તિ ધારે તો સિસ્ટમને હરાવી શકે છે.
એટલે એ ભ્રષ્ટ સોદો,
હા, એ ઠુકરાવી દે છે. એ કર્નલ લોકોને ના પાડી દે છે અને પછી એ બારીમાંથી કૂદી પડે છે અને જાહેર કરે છે કે હું પણ ભાગી રહ્યો છું, સ્વીડન જઈશ.
અને ત્યાં નવલકથા પૂરી થાય છે.
હા, યોસેરિયનનું ભવિષ્ય અનિશ્ચિત છે. એ પકડાશે કે નહીં, પહોંચશે કે નહીં, એ ખબર નથી. પણ એણે પોતાની પસંદગી કરી લીધી છે. સિસ્ટમનો ભાગ બનવાને બદલે જીવન અને સ્વતંત્રતા પસંદ કર્યા છે.
વાહ, આ તો કથા થઈ. હવે થોડા મુખ્ય વિષયો પર નજર કરીએ. સૌથી મોટો વિષય તો પેલી અતાર્કિકતા, એબ્સર્ડિટી જ લાગે છે.
ચોક્કસ, યુદ્ધ હોય કે લશ્કરી અમલદારશાહી, એની અંદર રહેલી અતાર્કિકતા, એનું ગાંડપણ એ જ કેન્દ્રમાં છે. હેલર યુદ્ધને કોઈ મહાન હેતુ માટે નહીં પણ મૂર્ખ સ્વાર્થી લોકો દ્વારા ચલાવાતા પાગલપન તરીકે જુએ છે અને કેચ 22 નિયમ એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.
યોસેરિયનનું ભાગવું એ સિસ્ટમ સામે વ્યક્તિની જીત છે, ભલે નૈતિક જીત હોય.
મિલો માઇન્ડર બાઇન્ડર દ્વારા મૂડીવાદ પરનો કટાક્ષ પણ બહુ ધારદાર છે.
હા, કે કેવી રીતે નફાખોરી દરેક વસ્તુ પર હાવી થઈ જાય છે. દેશભક્તિ, નૈતિકતા, માનવ જીવન, બધું જ.
અને સમજણ અને ગાંડપણની વ્યાખ્યાઓ પણ કેવી ઉલટાવી નાખી છે.
બરાબર. જે લોકો આંધળા થઈને આદેશ માને છે એ કદાચ વધુ પાગલ છે, અને યોસેરિયનનો ડર, એનું ભાગી જવું, એ જ કદાચ સૌથી સમજદારીભરી પ્રતિક્રિયા છે આ ગાંડપણ ભરેલી દુનિયામાં.
સ્નોડેનનું મૃત્યુ આપણને મૃત્યુની અનિવાર્યતા અને જીવનના અર્થ વિશે વિચારતા કરી દે છે.
હા, કે આ બધા મોટા ખ્યાલો કરતા શરીરની વાસ્તવિકતા, જીવતા હોવું, એ જ કદાચ સૌથી મહત્વનું છે.
હેલરની લખવાની રીત પણ એટલી જ પ્રભાવશાળી છે. પહેલી બિનકાલક્રમિક શૈલી, કાળી રમૂજનો ઉપયોગ.
હા, એ હસાવે છે, પણ એ હાસ્યની પાછળ દુઃખ છે, ગુસ્સો છે. એ વિરોધાભાસોનો ખૂબ ઉપયોગ કરે છે, પુનરાવર્તનનો ઉપયોગ કરે છે, જેથી ફસાયેલા હોવાની લાગણી ઘેરી બને.
પ્રતીકો પણ છે, જેમ કે પેલો સફેદ સૈનિક અથવા પિયાનોસા ટાપુ પોતે જ જાણે આઠી પાગલ દુનિયાનું નાનું રૂપ હોય.
આ બધું મળીને વાંચનાર પર કેવી અસર છોડે છે?
મને લાગે છે કે આ પુસ્તક વાંચ્યા પછી તમે સત્તાને, કોઈપણ પ્રકારની જડ વ્યવસ્થાને શંકાની નજરે જોવા લાગો છો. એ તમને વિચારવા મજબૂર કરે છે કે ક્યાંક નિયમો અને સિદ્ધાંતો માનવતા કરતા મોટા તો નથી થઈ રહ્યા ને?
અને એ વીરતાની આપણી પરંપરાગત કલ્પનાને પણ પડકારે છે. યુસેરિયન, જે યુદ્ધથી ભાગી રહ્યો છે, તે કદાચ અહીં સાચો હીરો બનીને ઉભરે છે, કારણ કે તે જીવનને પસંદ કરે છે.
અને કેચ 22 શબ્દ, એ તો ભેટ છે આ પુસ્તકની. આજે પણ આપણે કેટલીય વાર એવી પરિસ્થિતિમાં મુકાઈએ છીએ જ્યાં લાગે કે આ તો કેચ 22 છે.
સાચી વાત. ઓફિસ હોય, સરકાર હોય કે સામાજિક નિયમો હોય, આ અતાર્કિક જાળ આપણને આજે પણ અનુભવાય છે.
એટલે કહી શકાય કે કેચ 22 ફક્ત બીજા વિશ્વયુદ્ધની વાર્તા નથી, પણ એનાથી ઘણી વ્યાપક છે. એ માનવ સ્થિતિ પર અને ખાસ કરીને આધુનિક સમાજની જટિલતાઓ પર એક શક્તિશાળી ટિપ્પણી છે.
અને એટલે જ એ આજે પણ એટલી જ સુસંગત છે. જે અમલદારશાહી, જે અતાર્કિકતા, જે સત્તાનો દુરુપયોગ હેલેરે દર્શાવ્યો, તે જાણે સમયની સાથે વધુને વધુ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.